તારીખ 12/1/1992 શ્રી દ્રવિડ દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 164-166 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 84.
જેમ રાગ છે એ જીવ નો પર્યાય છે, રાગ છે ને એ જીવ નો વિભાગ પર્યાય છે. તો શું આપણે કહીએ છીએ નિષેધ કરવા માટે કે રાગ તે હું નહીં, રાગ સુદગળ નો છે? આપણે શું કહીએ છીએ રાગ છે એ જળ છે, સુદગળ છે જીવ નો નહીં? શા માટે એમ કહીએ છીએ? જીવ નો ભાવ હોવા છતાં તો વિભાગ છે એનો નિષેધ કરવા માટે, કેમ કે એનાથી જીવને દુઃખ થાય છે, એ જીવને દુઃખદાયક છે. રાગ છે એ જીવને દુઃખદાયક છે. એમ જે ઉપયોગ પર સત્તાને અવલંબે એ પણ દુઃખદાયક છે. ભ્રમ જ્ઞાન માં થાય કે શ્રદ્ધા માં થાય? ભ્રમ જ્ઞાન ને થાય. હા, ભ્રમ છે એ જ્ઞાન ની વિપરીત કર્યા. એટલે જ્ઞાનમાં દોષ નથી થતો, કદી જ્ઞાનમાં દોષ જ નથી થતો, જ્ઞાનને વિભાવ નથી થતો એવું નથી. અજ્ઞાન છે એ વિપરીત જ્ઞાન છે. જ્ઞાનના દોષ કેટલા પ્રકારના આપણે હવે સીધી જ વાત લઈએ. જ્ઞાન નામની જે શક્તિ છે આત્મામાં, એનો પર્યાય જે જ્ઞાનનો પર્યાય, એમાં દોષ કેટલી જાતના કે બે પ્રકારના એમાં દોષ છે. જે જ્ઞાનમાં વિપરીત જાણવું થાય, દેહ આત્માનો નહીં હોવા છતાં આ મારો દેહ છે એમ જણાય, આ કુટુંબ મારું નથી થતા, આ છોકરો મારો નથી થતા, મારો છોકરો એમ જણાય, તે જ્ઞાનનો દોષ છે. જે જ્ઞાનને ભ્રમિત જ્ઞાન કહેવામાં આવે છે, ભ્રમણાવાળું જ્ઞાન કહેવામાં આવે છે, અજ્ઞાન કહેવામાં આવે છે, મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે, અથવા પર સાથે એકત્વ કરતું જ્ઞાન કહેવામાં આવે છે, આ બધા પ્રકારના શબ્દો છે એ અજ્ઞાનને લાગુ પડે છે, મિથ્યા જ્ઞાનને લાગુ પડે છે. પછી સમ્યક જ્ઞાન થયા પછી, એટલે જ્ઞાનમાંથી ભ્રમ ચાલ્યો ગયો, અને જે જ્ઞાનને આત્મજ્ઞાન કહેવામાં આવે છે, સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે, એ જ્ઞાનમાં હજી એક પ્રકારનો દોષ ચાલુ ગયો, અને એ દોષ છે પરસત્તા અવલંબનશીલ જ્ઞાન. એ તો જ્ઞાનનું આખું પ્રકરણ લખ્યું છે, એટલા માટે પણ મળે છે. ભ્રાંતિ સહિત વર્તતા મતિ શ્રુત અવધિ, ત્રણ પ્રકારના જ્ઞાન ને કુ અવધિ, કુ મતિ ને કુ શ્રુત કહેવાય છે. અર્થાત તેવી અવસ્થાએ વર્તતા જ્ઞાનને કુમતી કુસુને કુઅવધિ કહેવામાં આવે છે. ભ્રાંતિ ઉપજવાનું મુખ્ય કારણ કે પરપદાર્થોને નીચ સ્વરૂપે જાણવું માનવું તે છે. પરપદાર્થોને જાણવા તે બીજી વાત છે, તેને પોતા રૂપે જાણવા તે બીજી વાત છે. પરપદાર્થોને જાણવા તે એક વાત છે, અને ઈષ્ટ અનિષ્ટ રૂપે જાણવા તે બીજી જ વાત છે. સમ્ય જ્ઞાન પણ પર પદાર્થ ને જાણે, પણ મિથ્યા જ્ઞાન ઈષ્ટ નિષ્ઠ પણ જાણે, અથવા પોતા પણ જાણે. હવે એમાં એક દોષ રહી જાય છે પાછો, શું કે પર સન્મુખ પણ ને સ્વ સન્મુખ પણ. જે જ્ઞાન સમ્ય જ્ઞાન પણ પરસન્મુખ થાય છે ત્યાં એને પરસતા અવલંબનશીલ કહ્યું. ટોડર નો જે રસ હતો હા સમ્ય જ્ઞાન ને પરસત્તા અવલંબનશીલ જ્ઞાન મોક્ષ માર્ગ ને સાધતું નથી, અને જે જ્ઞાન સ્વસત્તા ને અવલંબે છે તે મોક્ષ માર્ગ ને સાધી જાણે. એટલે જેટલો ઉપયોગ બહાર જાય પર સત્તા ને અવલંબતો થાય એનો નિષેધ કર્યો છે. એ નિષેધ કરવાનો બહુ કડક થી નિષેધ કરે ત્યારે શું કે આ ઉપયોગ જ મારો નહીં, એમ રાગ મારો નહીં, એમાં ઉપયોગ મારો નહીં, એમ કહેવાય છે. ઈ શૈલી છે એ વાત. સુમતિ સુશ્રુત અને સુઅવધિ જ્ઞાન ચોથા થી બારમા ગુણસ્થાન સુધી હોય છે, એના ગુણસ્થાન ની મર્યાદા લીધી. સમ્ય જ્ઞાન ચોથા થી બારમા ગુણસ્થાન સુધી અને સમ્ય જ્ઞાન માં જે પરસત્તા અવલંબનશીલ છે એ વિકલ્પ ના કાળમાં બુદ્ધિપૂર્વક છે, અને નિર્વિકલ્પ ના કાળમાં અબુદ્ધિપૂર્વક છે. પ્રવચન સારમાં છેલ્લા અધિકારમાં જે ચરણાનુયોગ સૂચક છેલ્લી કા ચારિત્ર નો અધિકાર છે એમાં એમ કીધું કે ધ્યાનની અંદર શુકલ ધ્યાનની અંદર એને માંડ્યા પછી, પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા મતિ સ્વરૂપ જ્ઞાનમાં દોષ શું કહેવો? યોગ્યોગથી તો આત્માને જાણે છે, તો હજી એની અંદર જ્ઞપ્તિ પરિવર્તન રૂપ ક્રિયા છે. જ્ઞપ્તિ પરિવર્તન એટલે શું? એક ગુણ થી ગુણાંતર રૂપે, પર્યાય થી પર્યાયાંતર, અને દ્રવ્ય થી દ્રવ્યાંતર રૂપે જ્ઞાન ફરે છે. એ અસ્થિર છે, એટલું સંપૂર્ણ સ્થિર નથી, ભલે અબુદ્ધિપૂર્વક નો ભાવ છે ત્યાં. એમાં શું છે, પણ ભ્રમ થાય છે એ પણ ઉપયોગની જ પર્યાય છે ને, કે બીજા કોઈ ની છે? મારે શું કેવું છે, માનો કે જ્ઞાનમાં જ્ઞાન જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, છતાં જ્ઞાનમાં પર જણાય છે એમ કરીને પર સાથે એકત્વ કરે છે, એ પણ જ્ઞાનની જ પર્યાય છે કે બીજા કોઈ નહીં છે? એ વિષયને સ્પષ્ટ કરવા માટે આ વાત લીધી કે ઉપયોગને જાણવા ઉપરાંત અવલંબવાનો પણ ધર્મ છે. એક ચોખ્ખો સ્પષ્ટતા એટલા માટે જ કહી કે ઉપયોગ જાણે છે એવો એક જેનામાં જાણવાનો ધર્મ છે, એવો એક એનામાં વેદવાનો ધર્મ છે, એવો એક એનામાં અવલંબન લેવાનો ધર્મ છે. અધર્મ તો એ પરનું અવલંબન લે છે, એનો દોષ છે, એનો દોષ છે એમ કહેવાય. એને ભ્રમ થાય છે કે હું એને જાણું છું, એમાં એનું એને અવલંબન આવી જાય છે, અને જ્ઞાનીને પરસન્મુખતા જે થાય છે એનો પોતે નિષેધ કરે છે. જ્ઞાનીનો જે જ્ઞાનનો ઉપયોગ એમાં પણ અસ્થિરતા જેટલી છે એટલો સ્વરૂપમાં નહીં રહીને સ્વરૂપથી બહાર પ્રવર્તે છે, ભાવે દ્રવ્ય નહીં, પર્યાય તો જ્ઞાનીના ક્ષેત્રમાં જ રહે છે, અહીંથી પર્યાય બહાર નથી જતી, પણ ભાવમાં ઉપયોગ બહાર જાય છે. જે ઉપયોગ બહાર જાય છે એનો નિષેધ છે. એટલા માટે તો એ ઉપરના ગુણસ્થાન ધ્યાનમાં એ વાત લીધી, ધ્યાનમાં એ વાત શું કરવા લીધી, ત્યાં તો શુદ્ધ ઉપયોગ છે. ચાલો એકલો અંદર અંતર્મુખ થયેલો ઉપયોગ છે, છતાં શ્રેણી ની અંદર શુકલ ધ્યાન ની અંદર શું પૃથકત્વ વિતર્ક વિચાર ને બધા જે ભેદ છે એ નક્કી પરિવર્તન ના છે. નપતી એટલે જ્ઞાન ની પર્યાય, ચાલતી જ્ઞાન ની પર્યાય, એને નપતી કહેવાય છે. હા, એ પણ અસ્થિર થાય છે, અંદર સૂક્ષ્મ અસ્થિરતા છે, એનો દોષ છે. કેવળ જ્ઞાન ને એ દોષ નથી. એનો નિષેધ કરે છે કે એ આત્મા નો ઉપયોગ નહીં, મારું પરિણામ ઉપયોગ પરણ સ્વને જાણ, ત્યાં ઉપયોગ સ્વને નથી જાણતો, ત્યાં પરણતિ દ્વારા સ્વને ઉપયોગ. હા, પરમેને જાણે ત્યારે સ્વને જાણે, એ બરાબર છે, એ વાત મારી સાથે છે. એટલે સદમસ્ત ને જ્ઞાનીને પણ સદમસ્ત નો ઉપયોગ બહાર જાય છે ત્યારે સ્વને નથી જાણતો, ત્યારે ઉપયોગ ઉપયોગ અપેક્ષા એ સ્વને નથી જાણતો, એ લબ્ધ પરિણતિની અપેક્ષા એ સ્વનું જ્ઞાન છે. ઉપયોગ અપેક્ષા એ ત્યાં સ્વનું જ્ઞાન નથી, ત્યાં પરનું જ્ઞાન છે. પરનું એટલે પર સંબંધીનું જોડાણવાળું જ્ઞાન છે, ઉપયોગ પર સાથે જોડાયેલો છે, ભલે ભિન્ન રહીને પણ અવલંબે છે પરને. થેન્ક યુ. હા, એ તો છે. શું છે કે તમે કોઈ વિચારી રાખી હોય વાત, ગુરુદેવે વચનો અનેક પ્રકારે કર્યા છે, પોતાનો મેળ થવો જોઈએ. વિરુદ્ધ કોઈ વચન નથી, કોઈ ગુરુદેવનું પરસ્પર વિરુદ્ધ વચન નથી. તો આ વચનને આ વચન વિરોધ લાગે તો એમાં એ લાગનાર જ ભૂલ છે, પોતે તો સમજીને જ કહે છે બધી વાત. અવિરોધ પણ એ અવિરોધ પણ સમજાવવો જોઈએ. જ્ઞાનનું પ્રકરણ છે ને તમે જોઈ લીધું, ભગવાન શીલનમાં આઠમું જ્ઞાનનું પ્રકરણ છે. એમાં બધા ભેદ પ્રભેદ જ્ઞાનના લગભગ આપણે જે અહીંયા ચાલે છે એ તમામ પ્રકારની જેટલી ચર્ચા ચાલે છે એ બધી આવરી લીધી છે. જ્ઞાન વિષય ઉપર જેટલી ચર્ચા ચાલે છે બધી આવરી લીધી છે, અને ગુણસ્થાન અનુસાર એ વાત લીધી છે, ક્યાં ગુણસ્થાને જ્ઞાન કેવું હોય, ક્યાં ગુણસ્થાને જ્ઞાન કેવું હોય, એ ગુણસ્થાન અનુસાર પણ એ વાત લીધી. પ્રત્યક્ષ પરોક્ષ બધા ભેદ પ્રભેદ થી વાત લીધી, લબ્ધ ઉપયોગ એ બધી બધી ચર્ચા એમાં કરી છે. પર જણાતું નથી, પર જણાય છે, બધી ચર્ચા કરી છે. દેવ કી ઓર દેખો તો દેવ યો કહેતે હૈ કે મેં તુમ્હારી સન્મુખ
નહીં
દેખતા હું, ઓર તું ભી મેરી સન્મુખ મત દેખો, અપની સન્મુખ દેખો. દેવનું સ્વરૂપ સ્વયં ઉપદેશ આપે છે. સર્વજ્ઞ દેવની સામે જોઈએ તો સર્વજ્ઞ દેવ તો કહે છે કે હું તો મારામાં લીન થઈ ગયો કીધું, મારે આંખ જોઈશ તો તને ખ્યાલ આવશે કે હું કોઈના સામે જોતો નથી. આપણે કશું નથી લગાવતા, પોતાના જે ખુલ્લા ચક્ષુથી પ્રતિમા આપે છે એ આપણે ત્યાં નથી. કેમ કે ધ્યાનસ્થ અવસ્થામાં 13મા ગુણ સ્થાને ચોથું શુક્લ ધ્યાન વર્તે છે. 13મા ગુણ સ્થાને શુક્લ ધ્યાનમાં વર્તે છે ભગવાન. તો જયારે ધ્યાનમાં હોય ત્યારે એમના નેત્રો છે એ અર્ધ ખુલેલા અને અર્ધ નીચેલા હોય છે. નાસિકાગ્ર દ્રષ્ટિ જેને કહેવાય, નાકના 13વા સામે જુએ અને આંખ જેટલું ગીળાઈ જાય, ઉપસુ જેટલું ગીળાઈ જાય એટલું અંતર્મુખ દ્રષ્ટિએ એ પ્રકારે સ્થિતિ રહી જાય છે નેત્રોની. બરાબર. કોઈના સામે ભગવાન જોતા નથી. તું મને દર્શન કરવા આવ્યો પણ તું તું જોતો ખરો, હું તારા સામે જોતો નથી. તો તું ઉપદેશ લઈ લે કે તારા પણ કોઈને સામે જોવાનો
નથી,
તું તારા સામે જો અને પોતાને જો. હા, એ ચંચળતાની ખુલ્લી આંખ છે, ચંચળતાની
જીન પ્રતિમા જીન પ્રતિમા
પર અનુગ્રહ અને પરમ કારુણ્ય વૃત્તિ કરતા પ્રથમ જીન પ્રતિમા થા પોતાને ઉદ્દેશને કે અભ્યંતર પરિણામ અવલોકન કરવામાં. તું બીજાનું ભલું કરવાનો તમે વિચાર આવે કરુણા બુદ્ધિએ, તો બીજાને ઉપકારી થાય મારી વાત. પણ એ પહેલા તું જીન પ્રતિમા થાકે સ્વરૂપમાં સ્થિર થઈ જાય. પોતે પોતાના ઉપદેશ આપે જીન પ્રતિમા જીન સાર છે. જેવા જીનેન્દ્ર ભગવાન છે એવી જીન પ્રતિમા પછી ઉપદેશ ની વાત છે. ત્યાં સુધી બીજાને ઉપદેશ દેવાનો પ્રશ્ન રહેતો અને જીનેન્દ્ર ભગવાન ને છૂટે ત્યારે પણ ભગવાન ની પ્રતિમા તો એમને એ પ્રતિમા વત જ બિરાજમાન રહે છે. એમનો ઓઠ હાલતો નથી, કંઠ હાલતો નથી, મોઢું ખુલતું નથી, આંખ ઊંચી કે મોઢા ઉપરની કોઈ રેખામાં ફેરફાર થતો નથી. પ્રતિમા વત જ બિરાજમાન રહે છે. એમ જ વાતાવરણમાં ઓમકાર નાખતા વર્તે છે એ નાસ્તિક બનાવી મૂકે. કહેવાય એમ કે મારો પ્રશ્ન સાંભળીને ઉત્તર દીધો એને એવું ભાષે છે. પ્રશ્ન જેને મનમાં ઉગે છે એને એમ લાગે છે કે મને મારી ભાષામાં આમ સમજાવે છે. ભગવાન તો ધ્યાન જ આમ જોતા આખો કરોડો જીવો છે. અતિશય છે ને ક્ષેત્ર અતિશય એટલે ગળગી નથી થતી, કોઈને બેસવામાં તકલીફ
નથી,
નથી પડતી, જગ્યા નથી મળતી. કરોડો જીવોના કરોડો પ્રશ્નો ઉઠે તો એક સાથે બધાને સમાધાન એ વાણી અતિશય છે. એવો દિવ્ય ધ્વનિનો અતિશય એને અવાજ કાનમાં બહુ મીઠાશ વાળા લાગે છે. એમ ભગવાન એ તો સામાન્ય પુણ્ય વાળા છે, મનુષ્યો છે, પક્ષીઓ છે, પોપટ છે, કોયલ છે, એના અવાજ મીઠા હોય છે. એનું સાધારણ પુણ્ય હોય તો એના અવાજમાં એટલું મીઠાશ હોય, એની નિમિત્તે જે અવાજ નીકળે છે આત્મામાંથી ક્યાં અવાજ નીકળે છે, પણ એના વિકલ્પ નિમિત્તે અવાજ નીકળે છે. આમાં નિર્વિકલ્પ નિમિત્તે અવાજ નીકળે છે. એટલી મધુરતા હોય છે કે જાણે કોઈ કાનમાં અમૃતની ધાર કરતો હોય ને એવું મીઠું લાગે. એવી ભગવાનની વાણી મીઠી લાગે, અને હારે હારે એને એમ લાગે મને આમ સમજાય છે, મને આમ છે. જ્ઞાન તો હંમેશા પોતાથી થાય છે, સદવસ્તુ સમજાવે તો જ્ઞાન તો પોતાથી થાય છે. પરમાણુઓ પણ નિમિત્ત થાય છે. સંન્યાસી જોયેલા સાંજે 7:30 થયા ત્યાં એ લોકો નિમિત્તમાં આરતી કરે, આરતીની અંદર ઝાલર છે, ઘંટારો છે, કંઠ વગાડે, ઝાલર વગાડે અને ઢોલ વગાડે. આરતી સાંભળવી છે તો ઘા સાંભળવી છે, પછી એને ઓમકાર શરૂ કર્યો મારે ઓમ કરીને, એટલું એને ગળું લંબાવ્યું. જો તમને બધું સંભળાશે, એની અંદર ઝાલર ને એની અંદર ઘંટારો ને ઢોલ ને બધું સંભળાતું હતું. ઉતરેલા જેને ત્યાં ઉતારવા હતો ને, હું તો કોઈ MBBS થયેલો ડોક્ટર, હું હિમાલયમાં લીધો ગયો એના પછી. અને પછી પણ ફરતા 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 છે પણ બહુ પ્રશ્ન છે વાળા મારા સાડા છ ફૂટ 7 ફૂટની હાઈટ છે, એવો રૂપાળો નામ મોટું કપાળ ને ઉભાવડિયા વાળાની સુધીના, અને કેસરી રેશમી ચબ્બો પહેરે, કેસરી પગથી માથા સુધીમાં એ તો હાઈટ નહીં, એમાં એટલો મોટો ચબ્બો પહેરે. એટલે આમ કોકને એમ લાગે ઓકો જગતનો માણસ દેખાવ બહુ એકદમ હાયર પ્રશ્ન ભેગા થયેલા. નાના ગામમાં શું કોઈ એવા સાધુ સંન્યાસી આવે, બધા આદુ થતા નથી, જેને ત્યાં ઉતરે બધા ભેગા થઈ જાય જોવાના નિમિત્તે, કુતુહલથી ભેગા થઈ જાય. પછી કા આરતી કરવી છે તો કહા, ઝાલો સંભળાશે, ઘંટનાદ સંભળાશે, ઢોલ સંભળાશે, બધું સંભળાશે. એને ઓમકાર ઓમ કરીને જે શરૂ કર્યું એની અંદર બધા વાજાતા હતા, શ્રીસરામ ધણીક 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 ઢોલ વાગતો અને ઝાલર પડતું અને મેટો વાગતો, બધા વાજ સંભળાય તો સદમસ્ત અંતે મધ્યમાં કેળવણી લીધી હોય છે, એમની કેળવી હોય વાત બહુ બહુ ખૂબ એવા શ્વાસ ત્યારે લે છે ખબર ન પડે, ચાલુ ત્યાં સુધી ચાલે. ભગવાનની વાણીમાં તો બધી ભાષામાં બધો વિષય આવે, બધી ભાષામાં બધો વિષય આવે, એટલો બધો વિષય આવે કે 11 અને 14 પૂર્વ તો અનંતમાં ભાગે, કેટલા
અનંતમાં ભાગે,
અનંતમાં ભાગે 11 અને 14 પૂર્વ તો અનંતમાં ભાગે છે એમની. 11 અને 14 પૂર્વ રચે એવું જે ગંધર્વનું જ્ઞાન છે એથી અનંત ગણું છે, 11 અને 14 પૂર્વ થી ગંધર્વદેવ નું જ્ઞાન અનંત ગણું છે. મતું અંતર્મૂર્તમાં રચી નાખે છે 11 અને 14 પૂર્વ તો ખાલી એક કલાકમાં 45 મિનિટમાં પૂરા કરે, અનંત ગણું જ્ઞાન છે. અને એ ગંધર્વદેવ થી અનંત ગુણ જ્ઞાન કેવળ જ્ઞાન અત્યારે તો 20 ભાષામાં યુનોમાં છે ને, યુનોની અંદર એક માણસ ભાષણ કરે, રશિયન ઉભો થાય અને રશિયન ભાષામાં ભાષણ કરે તો 20 ભાષામાં ટ્રાન્સલેશન થઈ કોમ્પ્યુટરાઇઝ થઈ બધાને મોકલાતો હોય છે, અંગ્રેજીને અંગ્રેજીમાં મોકલે, ફ્રેન્ચ વાળાને ફ્રેન્ચમાં મોકલાય, લેટિન વાળાને લેટિનમાં મોકલાય. કોઈ પણ કઈ કામ તો સાંભળવાનું ફૂટગોળમાં આવે અત્યારે એટલી પૂછો છે. તો વિશ્વાસ આવે એવું છે કે નહીં? દિલ્હી હું અમેરિકા દેખાય છે. દિલ્હી થી ક્યાં વાત કરો? દિલ્હી તો 800 સમાઈ ગયો છે, અમેરિકા દેખાય છે. જ્ઞાન ની શક્તિ પાસે કઈ નથી, એ બધું જ્ઞાન ની શક્તિ પાસે કઈ નથી. જે કેવળ જ્ઞાનમાં જે અથવા અંગ પૂર્વમાં જે ચૂંટગળનું જ્ઞાન આવ્યું છે, આપણે ત્યારે સંશોધન ચાલે છે ને સાયન્સમાં, ટીવીને બીજું બીજું વર્લ્ડ ડીશ ને બધી, એ તો બધી જે એબીસીડી છે એટલું જ્ઞાન જૈન શાસ્ત્રોમાં હતું. ચૂંટગળનું એટલું બધું જ્ઞાન જૈન શાસ્ત્રોમાં હતું કે અત્યારની શોધખોળ તો એબીસીડી છે, કાંઈ નથી. એટમ બોમ્બ એબીસીડી છે, ન્યુક્લિયર બોમ્બ બધા એબીસીડી છે. એની છે તો જર્મનીમાં તો અમને, જાપાનમાં ને અમેરિકામાં તો છે જ તે ઘણા વખત વાત કરતી વખતે તમને ખબર પડે કે અમારે યાર કોણ વાત કરે. ટીવી દેખાય એની અંદર સ્ક્રીન રાખેલ નાનો, એને વાત કરતો હોય એમ તો હા એક બીજા હામું જઈને વાત કરતા એવું લાગે. છે ને મારા ભાઈ, હું 3-4 વર્ષ પહેલાં જઈ ગયો નાનો ભાઈ, જર્મનીમાં છે ત્યાં તો એક ઇંચના કેબલમાં 16,000 માઇક્રોવેવ લાઇટ જાય છે. કેટલી? 1,000 નો ડાયામીટર, એક ઇંચ નો ડાયામીટર હોય એમાં 16,000 માઇક્રોવેવ લાઇટ જાય છે. ત્યાં ટેલિફોન કોઈ બગડતા જ નથી. વરસાદ ટેલિફોન જ્યાં તો કોઈ કમ્પ્લેન નો નંબર જ નથી ને, ટેલિફોન ની કમ્પ્લેન કરવા માટેનો કોઈ નંબર નથી ત્યાં, કોઈને કમ્પ્લેન કરવાનો પ્રશ્ન જ નથી. અને તમે ગમે ત્યાંથી વાત કરો, તમે ચાલુ ગાડીએ વાત કરો, ચાલુ કારમાં વાત કરો, પ્લેનમાં બેઠા બેઠા વાત કરો, અને જે તમારા દેશ સાથે વાત કરો, દુનિયાના કોઈ દેશ સાથે વાત કરો, ખાલી તમારે તમને આંકડા ખબર હોવું જોઈએ કે આ દેશનો આ કોડ છે, આ દેશનો આ કોડ છે, અમારા દેશનો આ કોડ નંબર, એ તમને ખબર હોય બધા આંકડા યાદ, નંબર અને ટેલિફોન યાદ હોવા જોઈએ. પછી ગમે ત્યાંથી ગમે આ વાત કરો ને કાંઈ વાંધો. પરમાણુ ની શક્તિ છે અને એ બધી રચના કરનાર કોઈ પછી જ્ઞાન નો ક્ષોક્ષમ વાળો છે, એ જીવની શક્તિ છે. એ બધી ગોઠવણ સમજણ કરે છે, એ
જીવ
જીવ છે. પરલક્ષી જ્ઞાન માં એટલી શક્તિ છે, સ્વલક્ષી જ્ઞાન માં કેટલી વાત, પરલક્ષી જ્ઞાન માં, મિથ્યા જ્ઞાન માં એ બધું થશે, ક્ષોક્ષમ માં એટલી શક્તિ. અંદર તો જ્ઞાન, મૂળમાં તો કેવળ જ્ઞાન થી અનંત ગુણ શક્તિ છે. એક સમયના કેવળ જ્ઞાન ની પર્યાય થી પણ આ બધી શોધ તો એબીસીડી છે. એના કરતા 14 પૂર્વમાં વધારે છે, 12મા વધારે છે. એના કરતા ગંધર્વના જ્ઞાનમાં અનંત ગુણો છે, એના કરતા કેવળ જ્ઞાન અનંત ગુણો છે, એના કરતા એક જ્ઞાન ગુણ અનંત ગુણો છે. સર્વજ્ઞ શક્તિ એટલી જીવમાં શક્તિ છે, પોતાને વિશ્વાસ નથી. આ જીવમાં એટલી શક્તિ હયાત છે, વિશ્વાસ આપવો જોઈએ. પણ એ સ્વરૂપ ગ્રહણ જ્ઞાનની શક્તિ વધે, 12નો ઉગાડ વધે કે ન વધે, સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિ વધતી જાય. શક્તિ નો વિશ્વાસ કરે તો બધી ચિંતા છૂટી જાય, તમામ ચિંતા છૂટી જાય. મારે શું, કઈ ચિંતા કરવાનું કારણ નથી. હું તો ત્રણ લોક નો નાશ જોયો છે. નાનામાં નાના માણસ અપમાન સહન કરે, બીજું બધું સહન કરી લે, ગરીબી સહન કરી લે, બધું સહન કરી લે, અપમાન ન
સહન
માન પ્રકૃતિ નો વિશેષ. ભગવાન ની વાણી ઉપર વિશ્વાસ નથી આવતો. તારા આનંદ શક્તિ છે એને વિશ્વાસ નથી આવતો. ભગવાન કહે છે તારા આનંદ શક્તિ છે, જીભનો વિશ્વાસ. ડાક્ટર માં વિશ્વાસ આવે છે, સર્વજ્ઞાન માં વિશ્વાસ નથી આવતો. જીનેન્દ્રજી જીવને અડોડાઈ ગયું ને, અસરળતા જ નહીં, અસરળતા કહેવાય. પરંતુ વાસ્તવ મેં તો એ અનાવશ્યક હે. છ આવશ્યક જે કહેવાય છે એ ખરેખર તો અનાવશ્યક છે, કઈ કરવા જેવા નથી. શ્રાવક કી ભૂમિકા મેં વિકલ્પ આતા હે નાની ને, શ્રાવક એટલે હાચા શ્રાવક. સુખ સ્વભાવ મેં જમતે હી વિકલ્પ કી આકુલતા ભાસતી હૈ, પોતાના સુખ સ્વભાવમાં પરિણતિ જામેલી છે એની સાથે મીંડવણી કરે છે, મેળવે છે અને આકુલતાનો અનુભવ કરે છે. એ આવશ્યક આદિ બી દુઃખ ભાવ હે તો એ ઉપાદે કહે છે કે દુઃખ ભાવ એને ઉપાદે તો શું કરવાની હોય, તો એ જ છે. એ બુદ્ધિ આવે છે જ્ઞાનીને, એ બુદ્ધિ આવે છે. અજ્ઞાની એને ઉપાધિ ગણી લઈએ છે. જો શ્રાવકને છ પ્રકારના આવશ્યક છે, આપણે ઉપાધિ છીએ, આપણે શ્રાવક છીએ, માટે આપણે એ કરવા જોઈએ. નિત્ય કર્તવ્ય આવશ્યક નો અર્થ જ નિત્ય કર્તવ્ય થાય છે. નિત્ય અવશ્ય કરવા યોગ્ય એને આવશ્યક છે. આત્મા શ્રાવક નથી અને આત્મા ગ્રસ્તી નથી ને ત્યાગી નથી. નીતિ દશામાં કેવા આવે એનું જ્ઞાન કરવું, અવલંબન લેવું. દરેકમાં બે ખાતા પાડી દેવા, જાણવું અને અવલંબવું, જાણવું ને અવલંબવું. આ જાણવાનો વિષય કે અવલંબન લેવાનો, બસ તો કે પર્યાય માત્ર. આ તો વ્યવહાર આવશ્યક છે છ પ્રકારના, પણ કેવળ જ્ઞાન માત્ર, પર્યાય માત્ર જાણવાનો વિષય છે. હજુ તો દુર્દશામાં છે. એને એમ કે દર્શન કરવા ન આવતો એને કે દર્શન કરવા, દર્શન કરવા આવતો એને શું કે આત્માના દર્શન કરવા. આ દર્શન ની વાત નથી, ત્યાંથી આત્માના દર્શન કરવાની હોય. એકતા પ્રતિમા જ ગોઠવાની, આત્માના દર્શન કરવા માટે. ભગવાનના દર્શન કરવા માટે ભગવાન નથી, આત્માના દર્શન કરવા માટે ભગવાન. શુદ્ધ જીવાસ્તિકાય કી દ્રષ્ટિ બિના शास्त्र में जो कथन आते हैं उनकी कितनी हद तक मर्यादा है वो समझ में नहीं आती। दृष्टि वगैरह बात समझ में पोताना शुद्ध जीवास्ती का ही नहीं दृष्टि थाय तो शास्त्र में कथन है कोई कथन नहीं कितनी मर्यादा कोई कथन नहीं कितनी मर्यादा कोई कथन नहीं कितनी मर्यादा ये पीछे सुन लिया शास्त्र में एम आवे कि सर्वज्ञ भगवान ने केवल ज्ञान ने पर्याय लोकालोक में व्यापी जाए शू आवे लोकालोक में व्यापी जाए माटे भगवान सर्वव्यापी है માટે ભગવાન
સર્વવ્યાપી છે
આપ તો સર્વવ્યાપી છો વિભુ છો આપ તો મહાન વિભુ છો અનંત વિભુત્વ લોકાલોકમાં વ્યાપી ગયા છો આપ તો એમના ક્ષેત્રની બહાર પર્યાય જાતિ
નથી
જ્ઞાન વ્યાપી જાય છે એટલે શું વ્યાપીને જાણે અને જે જણાય એવું જ્ઞાન થાય છે માટે એને વ્યાપી એમ કહેવામાં આવે છે બાકી જ્ઞાનને વ્યાપતું નથી કહે જ્ઞાન તે ત્યાં જતું નથી જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાય પોતાના સ્વક્ષેત્રમાં જ રહે પણ કેટલું સ્પષ્ટ જાણે કે અંદર ઉતરીને જાણે એને અને જણાય જાય એટલું સ્પષ્ટ જાણે છે એ બતાવવા માટે એમ કે આપ તો લોકોમાં વ્યાપક થઈ ગયા છો વ્યાપી ગયા છો આપ નથી કે અંતર જામી છો અમારા અંતરના અંતર તમે અંતર અંતરયામી છો અમારા અંતરમાં પ્રવેશી ગયા છો તમારા મનના ભાવ તમે જાણી દે મનોપર્ય જ્ઞાન છે કે
નહીં
પછી જ્ઞાન ઓલાના મન સુધી જાતું હશે કે નહીં જાય
નહીં
પોતામાં રહીને જાણે કહેવાય એમ કે ઉપયોગ ત્યાં ગયો ઉપયોગ ત્યાં ગયો નથી કહેવાય એમ અવલંબન બતાવવા માટે ઉપયોગ આત્મામાં જ રહ્યો ભાવ એવો થયો ને જાણે મને અભિયોગ ગયો એને લાઈ ગયો એ આભાસ બતાવવા માટે એમ કે ઉપયોગ જાણે ત્યાં ગયો ઉપયોગ ક્યાં જતો નથી અજ્ઞાની નો જતો નથી ને ત્રણ લોક ને જાણે પી ગયા છે એવા છે ભગવાન જાણે ત્રણ લોક ને એમને એક સમય ની પર્યાય પી જાય છે એટલે સામર્થ્ય બતાવે ભાષા કાંઈક છે ને ભાવ કાંઈક છે આવું ભાવ ન સમજાય તો ભાષામાંથી અર્થ નો
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો જય હો જય હો